Voilà, Bogdo. આ 14મી સત્સંગ છાવણીની અંદર દ્વિતીય દિવસે પ્રથમ છત્રમાં આપણે કીર્તન વિવેચન, પુરુષોત્તમ પ્રકાશ એમની કથા સાંભળી. આ બંને કથા પ્રેમ પ્રધાન કથાઓ હતી. હવે આપણે જે સાંભળવાનું છે એ જ્ઞાન પ્રધાન છે, કારણ કે પ્રેમની અંદર પણ જ્ઞાન અતિ આવશ્યક છે. જ્ઞાન વિનાનું પ્રેમ એકલો સ્રવી જાય છે, કાયમ ટકી શકતો નથી. તો હવે આપણે જ્ઞાન પ્રધાન વચનામૃતની કથા સાંભળશું. ઘણીવાર અમે કહીએ છીએ કે વચનામૃત ગ્રંથ મહાલૌકિક ગ્રંથ છે, કારણ કે આની અંદર ફક્ત આત્માને પરમાત્મા, બ્રહ્મ અને પરબ્રહ્મ એનું સંબોધન છે, એનો સંવાદ છે. અનેકવિધ શાસ્ત્રો છે, તમામ શાસ્ત્રો મહાન જ છે, પરંતુ વચનામૃત બધા કરતાં ટોપ લેવલે બેઠેલ છે એમ કહીએ એમાં જરાય અતિશયોક્તિ નથી, કારણ કે વચનામૃત ગ્રંથ એ પરાવાણી ભરેલો દિવ્ય અદ્ભુત ગ્રંથ છે. તો એવા ગ્રંથને જ્યારે આપણે સાંભળવા માટે તત્પર થયા હોઈએ, ગત શિબિરની અંદર આપણે 25 વચનામૃત સમજ્યા હતા, આજે આપણે 26મું વચનામૃત પ્રથમનું સમજવા માટે પ્રયાસ કરશું. વચનામૃતની અંદર સભા યાદ રાખજો, કારણ કે સભા યાદ રહેશે ને તો જ વચનામૃત યાદ રહેશે. સભા તમે યાદ રાખવા મહેનત કરશો એ જ વાત બતાવે છે કે તમે સભામાં આવી ગયા છો, સમજાય છે? સભા તમને યાદ ન રહી તેનો મતલબ એમ થયો તમારી બોડી અહીંયા બેઠી છે પણ મન કાં તો ઘેરે બેઠો છે ને કાં તો ધંધામાં બેઠો છે. એટલે બધા જ ભક્તો વચનામૃતની સભાને યાદ રાખવા માટે પૂરતો પ્રયાસ કરજો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 પોષ્યુદ એકાદશીની દિવસ બપોરને સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર બિરાજમાન હતા ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળો ચોફાળ ઓઢ્યો હતો તથા બે કાનની ઉપર ગુલદાવદીના મોટા મોટા બે પુષ્પ ખુશ્યા હતા તથા પુષ્પનો તોરો પાગને વિશે ખુશ્યો હતો ને પોતાના મુખારવિંદને આગળ પરમહંસ તથા દેશ દેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ તાલ પખાજ લઈને કીર્તન ગાવતા હતા. પ્રથમના 77 વચનામૃત સુધી તો વર્ષ યાદ જ નથી રાખવાનું. કયું વર્ષ છે? 1876. આંખી વીંચીને કહી જ દેવાનું. મારા શિયાળામાં બેઠા છે પોષ સુધી એકાદશી, જેથી કરીને વસ્ત્રો પણ મારા જેવા જ ધારણ કરેલા છે. દાદા ખાચરનો દરબાર છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે કીર્તન બોલવા રાખો ને અમે આ એક વાતરૂપી કીર્તન બોલીએ તે સાંભળો. પછી પરમહંસે કહ્યું છે, હે મહારાજ, બહુ સારું, તમે વાત કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના રસિક કીર્તન ગાતા ગાતા જો એક ભગવાનના સ્વરૂપમાં જ રસ જણાય તો ઠીક છે, અને જો ભગવાનના સ્વરૂપ વિના બીજે ઠેકાણ રસ જણાય તો એમાં મોટી ખોટ છે. કેમ જે એ ભક્તને જેમ ભગવાનના શબ્દમાં હેત થાય છે ને તે શબ્દમાં રસ જણાય છે, તેમજ ગીત વાજેન્દ્રના શબ્દમાં અથવા સ્ત્રી આદિકના શબ્દમાં રસ જણાય છે ને હેત થાય છે, માટે ભક્તને અવિવેકી જાણવો અને ભગવાન અથવા ભગવાનના સંત તેના જે વચન તેની વિશે જેવો રસ જણાય છે તેવો જ બીજા વિષયના શબ્દમાં રસ જણાય છે, એવી જે એ મૂર્ખતા તેનો ત્યાગ કરવો અને એવી મૂર્ખતાનો ત્યાગ કરીને એક ભગવાનને શબ્દે કરીને સુખ માનવું અને તેવી જાતનો જે રસિક ભક્ત છે તે ખરો છે. આમાં તો ખરા ખોટાની વાત મહારાજ બતાવી, કોણ ખરો ને કોણ ખોટો આપણે ભણતા ત્યારે ન આવતું. પ્રશ્નોત્તરી ખરા ખોટા નિશાની કરો, આમાં આપણે પોતે ખરા ખોટા નિશાની કરવાની છે. હું ખરો ભગત છું કે ખોટો ભગત છું? દુનિયા તો મને મોટો ભગત કહે છે પણ ખોટો તો નથી ને. મહારાજ બહુ સરસ વાત કહે છે. મહારાજ બધા જે સંતો કીર્તન બોલતા, મારે કે રાખો અમારે તમને એક વાત કહેવી છે, એમ કહીને મહારાજે વાતનો પ્રારંભ કર્યો. મહારાજ કે ભગવાનના રસિક કીર્તન ગાતા ગાતા જો એક ભગવાનના સ્વરૂપમાં રસ જણાય તો ઠીક છે, અને જો ભગવાનના સ્વરૂપ વિના બીજે ઠેકાણ રસ જણાય તો એમાં મોટી ખોટ છે. એટલે પહેલી વાત તો અહીંયા મહારાજ શ્રૃંગાર રસ ઉપર વાત કરી રહ્યા છે. મહારાજ કે શ્રૃંગાર સંબંધી રસિક કીર્તનો ગવાતા હોય ને એમાં ભગવાનની પ્રત્યે પ્રતિબંધાય, કારણ કે એમાં સખી ભાવથી કીર્તનો બોલાવતા હોય. આજે જ પૂજ્ય પૂર્ણ સ્વરૂપ સ્વામીજી કીર્તન બોલ્યા હતા, એ સખી ભાવનું કીર્તન છે. એવા કીર્તનની અંદર મન જો ભગવાનમાં પરોવાઈ જાય તો વાંધો નથી, પણ મન લઈને વિકારી સંકલ્પ ઉઠાવી બેસે અને અયોગ્ય જો સંકલ્પ કરી બેસે તો મહારાજ કે ભગતને મોટી ખોટ છે. એટલા માટે મહારાજનો બહુ સ્પષ્ટ મત રહ્યો છે. મહારાજ કે પ્રથમ ધર્મનું દ્રઢીકરણ કરવું, ધર્મનું દ્રઢીકરણ થાય ને પછી જ ભગવાનનો ભક્ત ભક્તિ કરવાને માટે પૂર્ણ અધિકારી બને છે. કારણ કે ધર્મથી અંગ જો દ્રઢ ન થયું, બરાબર યાદ રાખજો, અંતઃકરણની અંદર પવિત્રતા નહીં આવે, અને અંતઃકરણ પવિત્ર જો નહીં હોય અને એવી કાંઈ વાત સાંભળશે તો અવશ્ય મેં મન એનો અયોગ્ય ઘાટ કરશે. કારણ કે મન કેવું છે, હજુ મલિન છે. મનની પવિત્રતા માટે અંતઃકરણની શુદ્ધિ અતિ આવશ્યક છે, ને એની શુદ્ધિને માટે ધર્મનું પાલન અતિ જરૂરી છે. એટલે મહારાજે ધર્મ નિરૂપણ બહુ અદ્ભુત રીતે બતાવ્યું. અને ભગવાનનો ભક્ત બરાબર યાદ રાખે, શ્રૃંગાર રસ સંબંધી કીર્તનો સાંભળતા સાંભળતા કદાચ માનો ભગવાનમાં હેત ન થાય તોય વાંધો નહીં, ભગવાનમાં પ્રીતિ ન બંધાય તોય વાંધો નહીં, પણ રખેને ને સાંભળ્યા પછી જો વિષયમાં મન જાશે તો જબરી નુકસાની થશે. યાદ રાખજો, ભગવાનમાં હેત ન થાય તોય વાંધો નહીં, કાલ થશે, બે દાડા પછી થશે, પાંચ દાડા પછી થશે, પણ રખેન જો ખોટી જગ્યાએ હેત થઈ જશે, માને એમાંથી અયોગ્ય સંકલ્પ જો ઉઠવા માંડશે તો ભયંકર નુકસાની જશે. આ વાત તો આખી જિંદગી ભગવાનના ભક્તોને યાદ રાખવી, કરવાનું કદાચ ન થાય તો જાજી નુકસાની નથી, જેથી કરવા માંડશો એટલે પ્રારંભ થઈ જશે, પણ ન કરવાનું જો થશે તો એ ખાડો પુરાવો બહુ કઠણ થઈ પડશે. તમારા મનમાં થયા એનો અર્થ શું થયો? આનો અર્થ એવો ચોખ્ખો થાય, મહારાજ કે મારે આશ્રિતે રોજ સંધ્યા સમયે મંદિરે દર્શન કરવા જાવું, જાવ તો બહુ જ મહારાજ રાજી થશે. કદાચ તમે ન જઈ શક્યા તો એટલો બધો વાંધો નહીં આવે, પણ મહારાજ કે મારો જે આશ્રિતો હોય એને જિંદગીમાં ક્યારેય દારૂ પીવો નહીં, પણ જો પીવા માંડ્યા, સમજાય છે, જો પીવા માંડ્યા કામમાંથી ગયા, થવાનું થાય તો બહુ સારું, પણ કદાચ કરવાનું ઓછું થયું તો એટલી નુકસાની નહીં જાય, નહીં કરવાનું જો થશે તો. અને શિક્ષાપત્રી તમે વાંચો તોય હા પડશે. મહારાજે શિક્ષાપત્રીની અંદર વર્તવાની વાતો લખી, પણ પહેલાં વર્તવાની અંદર બે વિધાન આવે, વિધિ વાક્ય, નિષેધ વાક્ય. વિધિ પછી બતાવો, તમારે આમ કરવું, આમ કરવું, આમ કરવું પછી બતાવ્યું, પ્રારંભ જ મહારાજે નહીં શું કરવું ત્યાંથી બતાવ્યું. જો મહારાજ કે નહીં કરવાનું પહેલા તમે જો કરશો તો પછી કરવાનું કરવાના જ છો. મહારાજે શિક્ષાપત્રી અંદર 11મો શ્લોક થી વર્તવાની શરૂઆત કરી, એમાં પહેલો શ્લોક લખ્યો 11મો, કશ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યત્ર મામ કહી સૂક્ષ્મ યુકા મત કુણાદેરપી બુદ્ધ્યા કદાચન. પહેલો શ્લોક વર્તવાનો, મહારાજ કે મારો આશ્રય ક્યારે પણ નાને જુ માકડ ચાંચેડ આદિકની હિંસા કરે અને શું ન કરવું પહેલા બતાવ્યું. નહીં કરવાનું જો નહીં કરીએ તો થવાનું તો ઓટોમેટિક થવાનું જ છે. માણસની માથે દેવું જો ન હોય તો કમાણી થાય એટલે સિદ્ધિ જમા થવાની જ છે. એટલે મહારાજ અહીંયા પણ એ જ વાત બતાવી રહ્યા છે. મહારાજ કે ભગવાનનો ભક્ત હોય અને એવા કીર્તનને સાંભળે જેમાં શ્રૃંગાર રસ ભરેલો છે, અને એને સાંભળતા સાંભળતા ભગવાનને બદલે જ બીજે જો હેત થઈ જશે તો એને જબરું નુકસાન થશે. માટે ભગવાનનો ભક્ત જો આવી રીતે હેત કરી બેસે તો એને રસિક ભગત કહેવાય નહીં, એને ભગવાનનો ભગત ન કહેવાય. રસિક ભગત એવો હોય ભગવાનની પાસે નાચે, રસિક ભક્ત એવો હોય પુરુષ હોય તેમ છતાંય પણ શરીરનું શુદ્ધિ ભૂલે અને પોતાનું પુરુષત્વ ભાવ ભૂલી જાય. હું તો છું ગણી નગણી નાર તોય તમારી રે, મુક્તાનંદ સ્વામી કહો. રસિક કીર્તન જ છે, પણ એ કેવું છે તો કે પુરુષત્વ ભાવને ભૂલીને સ્વામીએ ગાયું છે, માટે બહુ મહાન છે. તો ભગવાનના ભક્તોએ મહારાજ કે રસિક કીર્તનો ગાતા ગાતા ભગવાન શિવ અન્ય કોઈ જગ્યાએ પ્રીતિ ન બંધાય એનો ખૂબ જ ખટકો રાખ્યો જોઈએ. કેમ જે એ ભક્તને જેમ ભગવાનના શબ્દમાં હેત થાય છે અને તે શબ્દમાં રસ જણાય છે, તેમજ ગીત વાજિંત્રના શબ્દમાં અથવા સ્ત્રી આદિકના શબ્દમાં રસ જણાય છે ને હેત થાય છે, માટે એ ભક્તને અવિવેકી અજાણો. ભગવાનમાં હેત થતા હતા મહારાજ કહે એને સ્ત્રી ભક્તના શબ્દમાં હેત બંધાય તો એને મોટી ખોટ છે. એટલે માટે જો મહારાજે સંતોને આજ્ઞા જે કરી એમાં અષ્ટ પ્રકારે નારીનો ત્યાગ જે લખ્યો એમાં મહારાજે એ પણ લખી નાખ્યું મહારાજ કે એનો શબ્દ પણ તમારે સાંભળવો નહીં. મહારાજ કે સ્ત્રી ભક્તોનો શબ્દ નહીં સાંભળો, તમને એક આજ્ઞા કરી, તમને ખબર છે મહારાજ કે મારા આશ્રિત પુરુષ ભક્તોએ ક્યારેય પણ સ્ત્રીઓના મુખ થકી કથા વાર્તા સાંભળવી નહીં. યુક્તાયા નિયમેહી સર્વેહી પ્રાપ્તયા બ્રહ્મણી સ્થિતમ અપી સ્ત્રિયા મુખા નૈવ જ્ઞાનમ શ્રવ્યમ ન પુરુષૈ. મારે કે તમામ નિયમ યુક્ત હોય અને બ્રહ્મ સ્થિતિને પામેલી નારી હોય તોય પણ મારો આશ્રિત જે મોક્ષની ઈચ્છતો હોય એવો જે ભક્ત છે નારીના મુખ થકી ક્યારેય પણ કથા વાર્તાને ન સાંભળે. શું કામ, કથા ખરાબ છે? તો ના, કથા ખરાબ નથી, પણ કથા સાંભળતા સાંભળતા ભાવ ફર્યો તો મોક્ષમાં તો ભાવ જ પ્રધાન છે. મોક્ષમાં શું પ્રધાન છે? ભાવ જ પ્રધાન છે. લગારે ભાવ બદલ્યો અને જે નારીના મુક્ત કે જ્ઞાન વાર્તા સાંભળી રહ્યો છે એની પ્રત્યે એક પણ અયોગ્ય સંકલ્પ ઉઠ્યો, માર્ગ કે મોક્ષ માર્ગ થકી પડી જશે. એટલે મહારાજ કે રસિક કીર્તનો સાંભળતા સાંભળતા ભક્તને જો ભગવાનમાં હેત થાય તો બરાબર છે, પણ ભગવાનને બદલે ફક્ત વાજિંત્રના શબ્દમાં જ પ્રીતિ બંધાય અથવા તો ગાનારની સાથે પ્રીતિ બંધાય, એમાં નારી ગાતી હોય એની સાથે પ્રીતિ બંધાય, અથવા તો શબ્દમાં નારી ભાવ આવતો હોય અને જો નારીમાં પ્રીતિ બંધાય તો મહારાજ કે મોક્ષમાં જબરૂ વિઘન થશે. એટલે ભગવાનના ભક્તને એવી ભૂલ ક્યારે થવા ન દેવી. માટે એ ભક્તને અવિવેકી જાણો અને ભગવાન અથવા ભગવાનના સંત તેના જે વચન તેના વિશે જેવો રસ જણાય છે તેવો જ બીજા વિષયના શબ્દમાં રસ જણાય છે એવી જે મૂર્ખતા તેનો ત્યાગ કરવો અને એવી મૂર્ખતાનો ત્યાગ કરીને એક ભગવાનને શબ્દ કરીને સુખ માનવું. જો કે અહીંયા મહારાજ તો ઈથી કડક થયા. મહારાજ કે હરખી હરખું હોય ને તો એ મૂર્ખતા છે. બોલો, હરખી હરખું હોય તો મૂર્ખતા છે? ભગવાનમાં હેત થાય છે, ભગવાનના સાધુમાં હેત થાય છે, ભગવાનના આચાર્યમાં હેત થાય છે, ભગવાનના ભક્તમાં હેત થાય છે, પાછો ઘરમાં હેત થાય છે, ઘરવાળામાં હેત થાય છે, સંતનોમાં હેત થાય છે, પદાર્થમાં હેત થાય છે, તોય મહારાજ કે ઋષિ ભગત ખોટો છે. બોલો, હવે વિચારો આપણે કયા લેવલે બેઠા છે, હે ક્યાં લેવલે બેઠા છે? આપણને તો હજી ઘરમાં હેત છે એવું મંદિરમાં થતું અને થાય છે, હે નથી થતું, થાય તો કામ થઈ જાય ને. જેવું ભગવાનના સાધુમાં હેત થવું છે એવું નથી થતું, ભગવાનના ભક્તમાં હેત થવું છે એવું નથી થતું, જેવું પત્નીમાં પુત્રમાં હેત છે એવું ક્યાં સાધુમાં ભગવાનના ભક્તમાં થાય છે? નથી થતું. પોતાના પરિવારને માટે, પોતાના પરિવારનું શ્રેષ્ઠ કરવાને માટે ભગવાનના ભક્ત સાથે અને ભગવાનના સાધુ સાથે પણ બખેડો કરાય. બોલો, દાખલા તરીકે પોતાની ઘેરે કોઈ વસ્તુ જોતી હોય અને મંદિરમાં જઈને માગે, એ વસ્તુ જોતી કોને માટે જોઈ છે? પરિવાર માટે જોઈ છે ને, કારણ કે એમાંથી જે કાંઈ ઉપાર્જન થાય કોને માટે વાપરવાનું? સંતાન પુત્ર પરિવારને માટે. મંદિરમાં જઈને માગે અને જો ન આપે તો તરત એ મંદિરના વહીવટકર્તાઓની સાથે વાંધો પડે, સાધુની સાથે વાંધો પડે, ભગવાનના ભક્ત સાથે વાંધો પડે. મહારાજને બધા આ ડેન્જર પોઈન્ટની ખબર હતી કે મારો ભગત ક્યાં અટવાઈ જાહે. એટલે મારા શિક્ષાપતિ લખ્યું હોય તેને શું લખી નાખ્યું? મારા આશ્રિતોએ ક્યારેય પણ મંદિર અને પોતાના ગુરુ એવા આચાર્ય શ્રી એની કોઈ પણ વસ્તુ પદાર્થ માગી લાવવી નહીં. કારણ કે માગી લાવશે એમાં તમને ભલે આજ કાંઈ વિઘન નથી દેખાવતું, પણ એક દિવસ જબરું વિઘન થશે. માનો એકવાર તમને માગી આપી, આનંદ થયો, તમે વખાણ કર્યા, બહુ હારા, બાકી મંદિરના કાર્યકર્તા બહુ હારા, ગમે ત્યારે કોઈ વસ્તુ માગો ના જ નથી પાડતા સ્વામી, બહુ હારા. પણ બનશે, તમે એકવાર માગી એટલે બીજી ફેરી લલચાશો, બીજી ફેરી માગશો, ત્રીજી ફેરી માગશો, ચોથી ફેરી માગશો, ઓલા કંટાળ છે, કાં તો ચોટી જ પીડ્યો છે. અને જીદી ના પાડે છે તેદી હાથ ફેરી આપ્યું છે એના પર પાણી ફરી વળશે અને આયોજકો છે તો આયોજકો, સંતો છે તો સંતોનો અભાવ આવશે, મોક્ષ માર્ગ થકી પડી જવાશે. ક્યારેક માનો કે એને મંદિરવાળાને પોતાને જોઈશે ના પાડશે તો પણ આપણને તકલીફ થશે. બીજા નંબરમાં ક્યારેક માનો કે વસ્તુ આપણે લઈ ગયા અને ભૂલમાં આપણે ત્યાં રહી જશે અને પાછી નહીં અપાય તો પણ જબરું નુકસાન જશે. એટલે મહારાજ બહુ સરસ વાત કરે છે. મહારાજ કહે કે સરખે સરખું હેત છે ત્યાં સુધી કચાશ છે, કારણ કે સરખે સરખું હેતમાં મહારાજે અંત્યના 19મા વચનામૃતમાં સંતોન બતાવી. મહારાજ કે હે પરમહંસો, તમે ક્યારેય પણ તમારા દેહના સંબંધી સાથે પ્રીતિ નહીં કરતા. શું કામ ન કરવી એનું મહારાજ ખુલાસો કર્યો. મહારાજ કે એમાં બેવડું હેત છે, એમાં જો તમે પ્રીતિ કરશો તો એક તો ભગવાનના ભક્તપણાનો હેત, દેહના સંબંધીપણાનો હેત, ડબલ હેત થશે. અન્ય ભક્ત કરતા એમાં તમારું મન વધારે ખેંચાઈ જશે. આ દેહ અને દેહના સંબંધીનો લોચો તોડો બહુ કઠણ છે. ભગવાન કરતા એમાં હેત વધારે બનતા જાય. ઓલા બોટાદવાળા રહ્યા ભગત ખબર તમને, રહ્યા સોની હતા, જો કેવું હેત બંધાતું છે. એકવાર મહારાજ દાદાના દરબારમાં બેઠા હતા અને ઘટના ઘટી. એક ભગતે આવીને મારને 6 રૂપિયા આપ્યા, મહારાજ આમાંથી મારે ચાંદીની લોટી કરાવીશ આપને માટે. મહારાજ કે વાંધો નહીં, મૂળજી બ્રહ્મચર્યને આપ્યા, લ્યો બ્રહ્મચર્ય આમાંથી તમે લોટી કરાવી દેજો. એ જ વખતે રહ્યા ભગત સભામાં બેઠેલા, મૂળજી બ્રહ્મચર્ય રહ્યા ભગતને આ 6 રૂપિયા આપ્યા અને કીધું લ્યો આ 6 રૂપિયા આમાંથી તમે મહારાજને માટે ચાંદીની લોટી કરતા આવજો. રહ્યા ભગત લઈ ગયા. જગત કેટલું બધું બંધનનું કારણ છે. એમાંથી રહ્યા ભગત 1.5 રૂપિયો કાઢી લીધો. બોલો સોની કોઈ બેઠા જ માફ કરીજો, આ તો એ વખતની વાત છે. હવે તો કોઈ એવો કંઈ કરતા જ નથી. 1.5 રૂપિયો કાઢી લીધો, 5.5 રૂપિયાની લોટી કરીને મહારાજ પાસે લાવ્યા. મહારને આપી, મહારાજ મૂળજી બ્રહ્મચારીને આપી. મૂળજી બ્રહ્મચારી એને સાફ કરી ઉટકી પાણી ભરીને મહારાજ પાસે લાવ્યા. મહારાજ પાણી પીતા હતા. રહ્યા ભગતે મહારાજને પ્રશ્ન કર્યો, મહારાજ કે મહારાજ લોટી કેવી થઈ છે? મહારાજ કે લોટી તો બહુ સારી થઈ, પણ 1.5 રૂપિયો જો આમ અંદર નાખી દીધો તો બહુ સરસ થાત કે. અને રહ્યા ભગત અચકાણા અને મહારાજ કે ભલા માણસ, તને એટલો વિચાર ન થયો હું કોના માટે લોટી બનાવું છું? તને એ યાદ ન આવ્યું કે હું ભગવાન માટે બનાવું છું? તે અંતર્યામી હોય જાણી જશે. તને આટલો વિચાર ન આવ્યો? ભલામણા બીજાનામાંથી તું કાઢતો હોય પણ મારામાંથી 1.5 રૂપિયો કાઢી લીધો. એટલે કહું છું કે પ્રીતિ તોડવી જગતમાંથી, સગા સંબંધીમાંથી, એ મહા કઠણ કામ છે. ઘણા બધા ભક્તો એવા હશે કે જેની પાસે અઢળક ધન હોવા છતાંય જિંદગીમાં ક્યારેય પણ ભગવાનના આચાર્યશ્રી રસોઈ નહીં આપી શક્યા હોય, ક્યારેય પણ ભગવાનના સાધુને રસોઈ નહીં આપી શક્યો હોય, ક્યારેય ભગવાનના ભક્તને રસોઈ નહીં આપી શક્યો. આ કોણ કરાવે છે? સંબંધીની અંદર પ્રીતિ, ધન મારીલે આશક્તિ. મહારાજો ને ભુજ પધારેલા, તે બધા રસોઈ આપે, એક હિરજી સુતાર નો આપે. એક મહિનો થયો તોય નો આપે, અને પાછી ઈ તો નો આપે, બીજા કોઈક રસોઈ આપતો ને એને ઉપદેશ મળ્યા. આધારાન સમયના ગ્રંથમાં લખ્યું કે ભલા માણા, હજી તમે મહારાજને રસોઈ આપો છો અને સંતોને રસોઈ આપો છો, ત્યાં સુધી હજી તમને ક્યાં ભગવાનની મોટે પછી સમજાણે છે? આપણે આપી આપીને એને હું આપી? મહારાજ તો અનંત કરોડો બ્રહ્માંડના માલિક છે, આપણે શું આપવાના હતા કે? અને તમે રસોઈ આપો ત્યાં સુધી તમને મહારાજ સમજાણા જ નથી. અને આ સમાચાર મહારાજને મળ્યા અને મહારાજે પોતાની પાસે બોલે હિરજી સુતારને, મહારાજ કે મૂરખ, એક મહિનો થયો અહીંયા અમે આવ્યા ને, એક મહિનો થયો તે કોઈ દી રસોઈ નથી આપી, કોઈ દી અમને નથી આપી, સંતોન નથી આપી, અને કોક આપે છે એને રોક છો? અને મહારાજ ખૂબ જ્યારે ઉધડા લીધા ને ત્યારે મહારાજને કે મહારાજ પણ પાણી મારી ઘેરે થાવ છો કે? એ તમને ખબર નહીં હોય કે? મહારાજ કે મૂરખ, તારું પાણી નથી જોતું, કાલથી નહીં આપતો. એટલે હિરજી સુતાર હાથ જોડ્યા. બહુ મહારાજને એકાંતિક ભગત હતા, પરંતુ તેમ છતાં જગતમાંથી ઉખડાણો નહીં. હાથ જોડીને મહારાજને કે મહારાજ આપ નારાજ નહીં થાવ, મહારાજ ભૂલ થઈ ગઈ, આપ રાજી રહો. બોલતા બોલતા મહારાજને કે મહારાજ આપ ઉદાસ ન બનો, મહારાજ એવું હોય તો મને સાધુ કરી દો. મહારાજ કે આનો આ મૂરખ જુઓ, આનો લોભ જુઓ, એને ખબર છે કે અમે એકી ફીર રસોઈ નથી આપી એટલે મહારાજ રાજી થયા, કુરાજી થયા છે, અને બધી ખબર હોવા છતાંય એમ નથી કહેતો સારું મહારાજ કાલ મારી રસોઈ, મહારાજ મને સાધુ કરી દો. સાધુ થવા તૈયાર થયો પણ દમડી તોડવા તૈયાર થયો નહીં. એટલે અહીંયા મહારાજ બતાવે છે, મહારાજ કે ભગવાનની અંદર રસ જેવો છે એવો રસ જ્યાં સુધી જગતમાં જણાય ત્યાં સુધી રસિક ભગત જો ખોટો હોય, તો જગત બાજુ જાજો રસ જણાય તો તને ભગત કેવો કેવો, એવા અનેક ઇતિહાસ જોવા મળે. પેલો પ્રસંગ પ્રસિદ્ધ છે ને, મહારાજ ગઢપુર બિરાજતા હતા એ વખતે મોટી સભા ભરીને બેઠેલી. સુરાખાચર આદિકે મનમાં વિચાર કર્યો કે આ ભગત આમ તો હારા છે, ભગત મોટા છે સુકા મહારાજ, પણ લોભી જબરા છે. જ્યાં મહારાજ આવીને ભેગા ભેગા જાય ને સારું સારું બધું ખાય, અને હરિભગત કો ખારા ભાળે તો એની પાસે ઉઘરાણું કરે, એની પાસેથી રૂપિયા લે, હું ગરીબ છું નામ છે ને તેમ છે કરે. એમાં સુરાખાચર એક બાજુ રાણપુર પહોંચી ગયેલા, એને જોયું કે સુખા મહારાજને ત્યાં તો મોટો બંગલો છે, મનમાં થયું આ ભટડો બધાનું ખાય છે પણ કોઈ દી ખવડાવતો નથી, માટે આનું કામ કાઢવું છે. સભા મહારાજની કે મહારાજ આ બિચારા સુખા મહારાજ છે ને હાવ ભૂળિયા છે, એને કેટલાય દિવસથી સંકલ્પ છે તમને અને સંતોને બધાને એના ગામમાં લઈ જવા છે, ઘણા દાડા રોકવા છે અને ખૂબ જમાડવા છે, મને હાથ આઠ ફેરી કીધું પણ એ તમને કહી શકતા નથી, માટે મારા સુખા મહારાજ ઉપર કાંઈક દયા કરો. સુખા મહારાજ તો વાઢતો લોહીનો નીકળ્યા થઈ ગયો, અને મહારાજ આમંત્રણ સ્વીકારી લીધું. મહારાજ કે ભલે સુખા મહારાજનો સંકલ્પ ક્યારેક પૂરો કરશું. પછી સુખા મહારાજ પાસે હોશિયાર હતા, એના મનમાં થયું સુરાખાચર હવે ચોખ્ઠી નાખી તો દીધી છે, એટલે હવે મારે પણ કાંઈક અજમાવતું છે. મારે ને કે મહારાજ આ કે દાડે આવો છો, મહારાજ મારી ઘેરે પધારો. મારે કે જરૂર એક દાડો તમારી ઘેરે આવશું, પણ મહારાજ આઠ દાડા થયા, દસ દાડા થયા, જવાનું નામ ન લે. સુખા મહારાજના મનમાં થયું મહારાજે ખોટે ખોટું કીધું છે, મહારાજ આવવાના નથી એટલે માથે કાંઈ વિઘન છે નહીં. પછી તો રોજ મળ્યા કહેવા, અરે મહારાજ કે દાડે મારી ઘેરે આવો છો, મહારાજ અમારા ગરીબની ઘેરે કે દાડે આવશો, આપ તો ગરીબ નિવાજ કહેવાઓ છો. આમને આમ બે ચાર મહિના થયા. એમાં પ્રસંગ બીનો કે એકવાર ફૈબા કરમણથી આવ્યા ને મારે વિનંતી કરી, મારે ને કે મહારાજ આ ફેરી આપ અમારી ઘેરે અણકોટ ઉત્સવ કરવા પધારો. અને મહારાજે બીરું ઝડપ્યું, અને મહારાજ બીડું ઝડપ્યું સુરા ખાચર ઉભા થઈ ગયા. મહારાજ ને કે મહારાજ તમે કરમણ જવાના છો, મારે કે આ ફૂલીબાને મેં કીધું છે જાશું. મારે ને કે મહારાજ જો આપ કરમણ જતા હો તો કરમણ જતા હો વચ્ચે જ રાણપુર આવશે, આ સુખા મારાનો સંકલ્પ કેદી પૂરો કરવો છે. મહારાજ બિચારો છ મહિના જ કર કરે છે, મહારાજ કે આ ફેરી સુખા મારાનો સંકલ્પ પૂરો. અને સુખા મહારાજ તો હિમ પડે અને મોલ હુકાઈ જાય એમ હુકાઈ ગયો, ભારે કરી હવે તો આવી જ ગઈ. તેમ છતાંય ઊભા થઈને મારે કે મહારાજ આપ જો પધારવાના છો તો પછી હું આગળ જઈને તૈયારી કરું. મહારાજ કે વાંધો નહીં. સુખા મહારાજ ઉપડ્યા. સુખા મહારાજ ગયા પણ ઘટના એવી ઘટી, ઘેરે જઈને એના ઘરવાળાના છોકરાને બધાને ભેળા કરી અને કે એલા થવાની થઈ છે ને કાંઈ, મહારાજ ને સંતો ને હરિભક્તો બધા આપણી ઘેરે આવશે, કેવડો મોટો ખર્ચો થશે, માટે કોઈ પણ રીતે આ વાત અટકવી જોઈએ, આના પર સ્ટે આવવો જોઈએ, કાંઈક તમે ઉપાય કરો. ત્યારે ઘરવાળા કે તમે પણ હાવ મૂર્ખ, અમને અહીંયા કયો છો, ત્યાં ત્યાં સ્ટે લઈ લેવો તો ને તમારે. મહારાજ કીધું તરત ના પાડી દીધું કે અહીંયા સુધી આવ્યા તે. એના ઘરવાળા કે સુખા મહારાજ કે મને તો સંકલ્પ થતો પણ બોલી ન ગયો, કારણ કે સુરા ખાચે ને બધા મારી સામે જો ડોળા કાઢતા જ કે એમ બોલું કેમ, પણ હવે શું કરવું. તો કે એક ઉપાય કરીએ, મહારાજ જયારે આવે ને ત્યારે હું કોઠલીમાં હંતા જાઉં, તમારે બધાને કહેવું કે સુખા મહારાજ બહાર ગયા છે, એટલે પછી મહારાજ રોકાશે નહીં અને એમને બાયપાસ નીકળી જાહે. ઘરવાળા છોકરા બધા કે મંજૂર. ને પછી મહારાજ અનેક સંતો ભક્તોની સાથે રાણપુર પધાર્યા. બીજા બધા ભક્તો હતા એને ખબર પડી મહારાજ આવવાના છે, મોટું હામયું નીકળ્યું, હામયું હામે ગયું, હામયું આગળ વધ્યું પણ સુખા મહારાજ ન દેખાય. દરબારો વિચાર કરવા માંડ્યા, સુરા ખાતર વિચાર કરવા માંડ્યા, બધા દેખાય પણ સુખા મહારાજ કેમ ન દેખાતા. વળતો વિચાર થયો સુખા મહારાજ તૈયારી હોય ને, આયોજકને તો પછી મહેનત હોય ને, મુખ્ય આયોજક છે સુખા મહારાજ એટલે મહેનતમાં હશે એટલે નહીં દેખાતા હોય, કાંઈ વાંધો નહીં ઘેર જ ભેગા થાય ને. પણ હામયું આગળ વધતા વધતા સુખા મહારાજને ઘેર સુધી પગ્યું, પણ દરવાજો ઘરનો બંધ. મહારાજે એની ખડકી ખખડાવી, નાનો 10-12 વર્ષનો છોકરો દોડતો દોડતો મારે આવ્યો. મહારાજને જોતાની સાથે કાકલુદી મેળ્યો કરે, અરે મહારાજ આપ ક્યારે પધાર્યા, અરે મહારાજ તમે આવવાના હતા વાતે ન કરી, કારણ કે એનો છોકરો એના જેવો જો, અરે મહારાજ આપે વાતે ન કરી, પેલા તો વાત કર્યો હતો મહારાજ બધી તૈયારી કરત, અરે મહારાજ આપ ક્યારે પધાર્યા, મહારાજ કી બધી વાત મૂકી, સુખો મહારાજ ક્યાં છે, અરે મહારાજ મારા પપ્પા તો બહાર ગામ ગયા છે, મહારાજ મારા બાપુજી ઘેરે નથી. સુરા ખાચેને સામે મહારાજ જોયું, સુરા ખાચેના મનમાં થયું ચોખ્ઠું નાખ્યું પણ ફેલ ગયું. મહારાજ કે તો કાંઈ નહીં, તો પછી હું બીજું હાલો તો આપણે આગળ વિધિ. ત્યારે ગામના બીજા ભક્તો હતા મારાને કે મારા સુખા મારે નથી હાજર, તો પછી અમારી ઘેરે પધારો, ત્યાં રસોઈ કરીને જમો. મહારાજ કે ના કે ક્યાંય નહીં જમો, આગળ આપણે સામોય વધારો. આગળ વધતા વધતા મહારાજ કે ગામને ચોરે લઈ જાઓ. ગામને ચોરે જ્યારે સામોય આવ્યું ને, ત્યારે મહારાજ કે અહીંયા બડે મિયા ક્યાંક રહે છે ને, ક્યાં રહે છે? ત્યારે કોઈ કીધું મહારાજ સામેનું ઘર છે ને એ જ બડે મિયાનું છે. મહારાજ ત્યાં ગયા અને બડે મિયાના ઘરનો દરવાજો ખખડાયો. એનો 15-17 વર્ષનો છોકરો દોડતો દોડતો બહાર આવ્યો, અલખ મિયા એનું નામ. મહારાજને જોતાની સાથે કાલો ઘેલો થઈ ગયો. અરે મહારાજ, તમે કૃપાનાથ અચિંતા પધાર્યા? મહારાજ કે બડે મિયા ક્યાં છે? મહારાજ કહે છે મહારાજ બડે મિયા તો બહાર ગામ ગયા છે. સુરા ખાચરના મનમાં થયું આ ફેરી ખાતમુહૂર્ત જ ખોટું થયું લાગે છે, આ બધા બહાર ગામ જ વ્યા જાય છે. મહારાજ કહે તો પછી બડે મિયા બારે ગામ ગયા છે, તમે પછી આગળ જઈએ. અને એ વખતે અલખ મિયાએ કહ્યું પણ મહારાજ બડે મિયા બહાર ગયા છે, ઘર થોડું બહાર લઈ ગયા છે. મહારાજ ઘર તો અહીંયા મૂકતા ગયા છે ને. એક મિનિટ મહારાજ ઉભા રહો. બોલતો બોલતો અલખ મિયા ઘરમાં ગયો ને એની દીદીને કીધું, દીદી દીદી મહારાજ આવ્યા છે. અને મુસ્લિમ બીબી દોડતી દોડતી બહાર આવી, મહારાજને જોઈ પાલવ પાથરીને કીધું, કૃપાનાથ બહુ મોટી દયા કરી આપ અહીંયા પધાર્યા, મહારાજ બહુ મોટી મહેરબાની કરી. મહારાજ કે પણ હવે મારે જાવું પડશે, કારણ કે બડે મિયા હાજર નથી. મહારાજ કે મહારાજ બડે મિયા નથી પણ ઘરે અહીંયા મુકતા ગયા છે, અને આપ એમને જો જતા રહો તો બડે મિયા આવીને પછી મને વઢે નહીં, માટે કૃપાનાથ જાવા ન દો. અને કૃપાનાથ જીમ્યા વિના ભોજન કર્યા વિના જાવ તો અલખ મિયાનો મને આપને સોગંધ છે. મહારાજ તો ઉભા રહી ગયા. મહારાજ કહે કેમ કરશું દરબાર? મહારાજને કહે મહારાજ ક્યારની પેટમાં હુડાટી શરૂ થઈ ગઈ છે ને, હનુમાનજી હળિયાપાટી શરૂ જ કરી દીધી છે. તે કૃપાનાથ રોકાઈ જાય, બ્રાહ્મણને બોલાવીને રસોઈ કરાવી. સુરા ખાચર આદિક વિચાર કરવા માંડ્યા, આ જાતનો મુસ્લિમ અને તેમ છતાં આટલા ભાવથી મહારાજને રોક્યા, અને ઓલો જાતનો બ્રાહ્મણ હોવા છતાંય અરે કેટલા લાડવા ખાઈ ગયો તોય પણ મહારાજને જમાડવા માટે તૈયાર ન થયો. મહારાજને કહે છે કે મહારાજ સુખા મારણને ત્યાં તો ન રોકાણા, બડે મિયા રોક્યા સારું થયું. મહારાજ કે અમારે સુખા મારણને સુકા મારણને ભીના કરવાતા, એને લીલા કરવાતા, પણ અમારા માટેની કોઈ વસ્તુ ન વપરાણી, માટે સુખાનો સુકો જ કાયમને માટે. અને મહારાજ કે મારી 2-5 મણ તો રસોઈ જીમી ગયો તોય ભીનો થયો નહીં. મહારાજને કહે છે કે મહારાજ માળાને આજે જ બારગામ જવાનું થયું. મહારાજ કે ક્યાંય બારગામ નથી ગયો. તો ક્યાં છે? મહારાજ કે કોઠલામાં હંતાણો છે. અને સુરાખા છે પછી હાથમાં રે ઉપડ્યા હો, અને બારણું ખટખટાયું, અને આ બાજુ સુરાખાચર જ્યાં અંદર પ્રવેશ કર્યો અને સુખા મારને કોઠલામાં બહાર નીકળવાનું થયું. સુરાખાચરને અંદર જવાનું થયું, બે ની એક આંખ થયો. એક આંખ થતાની સાથે તો હું દિશા થઈ છે, સુખા મારા હાવ સુકાઈ ગયા. સુરાખાચર કહે મૂરખ, આવડા મોટા ભગવાન મળ્યા સામે ચાલીને તરીકે હેરે આવ્યા, અને તેમ છતાંય તું એને રાજી ન કરી શક્યો. અને આ બાજુ બડે મિયાએ મારને ખૂબ જ પ્રેમથી, એના સંતાનોએ અલખ મિયા આદિ ખૂબ પ્રેમથી જમાડ્યા. અને પછી મારા જ્યારે ચાલવા તૈયાર થયા ત્યારે બીબી આવીને કહ્યું છે, કૃપાનાથ અમારા પર રહેમ કરજો અને અમારા ત્રણેયનું કલ્યાણ કરજો. મહારાજ કે જાઓ, અમે તમને વચન આપીએ છીએ, તમારા ત્રણેયનો અંત સમો જ્યારે આવશે ને ત્યારે અમે પોતે તેડવા માટે આવશું એમ. અને સંપ્રદાયનો ઇતિહાસ કહે છે મહારાજે ત્રણેયનો અંત સમો જ્યારે આવ્યો ને ત્યારે તેડવા માટે આવ્યા છે. ભગવાનના ભક્તો યાદ રાખજો, જ્યાં સુધી ભગવાનમાં રસ નહીં જણાય ત્યાં સુધી કોઈ વસ્તુ નહીં છૂટે. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ વિષયમાં રહેલી વાસનાએ નહીં છૂટે. અરે જગતમાં રહેલી પ્રીતિ નહીં છૂટે, એને છોડવા માટે એક જ ઈલાજ છે, ભગવાનમાં જોડાવવું પડે, જોડાવવું પડે ને જોડાવવું પડે. ભગવાનમાં રસ જણાય તો જગતના વિષયમાંથી રસ ઉખડે. અને એવો રસ કેમ જણાય? તો ભગવાનનો જેમ જેમ મહિમા સમજાતો જાય તેમ તેમ રસ જણાતો જાય છે. મહારાજ કે જેને અમારામાં જેવી પ્રીતિ છે એવી જગતમાં પ્રીતિ છે, એને કેવો જાણવો? મૂરખ જાણવો મહારાજ કે. અને રસિક ભક્ત હોય તેમ છતાં એ ખોટો રસિક ભક્ત છે. મહારાજ કે માટે એવી મૂર્ખતાનો ત્યાગ ને એક ભગવાનને શબ્દે કરીને સુખ માનવું, અને તેવી જાતનો જે રસિક ભક્ત છે તે જ ખરો છે. એક ભગવાનના શબ્દે કરીને સુખ માનવું, આપણને ભગવાનના કીર્તનો વાગતો હોય, ધૂન વાગતી હોય, ભગવાનના ચરિત્રો સંભળાતો હોય ત્યારે જેવો આનંદ આવતો હોય, એવો આનંદ ગામના ગપોટા મારવામાં, ગામને પાદર ઓટલે બેઠા બેઠા બીજા ત્રીજાની ઉત્તર તોડી કરવામાં, જગતના ગીતો અને એની વાતો સાંભળવામાં જો આનંદ આવે તો સમજવું આપણને મહારાજ મૂરખની ગણતરીમાં લે છે, ભક્તની ગણતરીમાં લેતા નથી. ભગવાનના ભક્તના તો પંચે વિષય ભગવાન સંબંધી થઈ જવા જોઈએ. કેવા થઈ જવા જોઈએ? ભગવાન સંબંધ. પૂર્વેના ભગવાનના ભક્તના ઇતિહાસ તો તપાસો. ઓલે આ માવા ભગત કેવા મહાન ભગવાનના ભગત હશે. એકવાર મહારાજે સ્ત્રી ભક્તોને એક જગ્યાએ બીજ જગ્યાએ લઈ જવા હતા. મોટા મોટા બધા સ્ત્રી ભક્તો હતા એટલે મહારાજ એને ગાડા ખેડુ માટે બેસાડે. મહારાજ કે તમે લઈ જાઓ, જાઓ. માવા ભગતના મનમાં એમ થયું કહો આની સાથે જાશું, ભગવાનની સરસ સરસ વાતો થશે, મજા આવશે. આ વિચાર કરીને ઉપડ્યા, પણ થોડી વાર સુધી ગાડું હાક્યું ને એટલે તો બધા ગપોટે ચડી ગયા. એને જે લાઈન મળે ત્યાં ચડી જાય. એ જો ભગવાનની વાતો કરવા લાગી જાય તો વાતો લાગી જાય. એ જો કીર્તન બોલવામાં લાગી જાય કીર્તન બોલવામાં લાગી જાય. તમે જોજો પાવરો બાવર જાય તરત ધૂનમાં લાગી જાય લાગી જાય. અને એ જો કોકના ઘર તોડવામાં લાગી જાય, સમજાય, તો કંઈક ના તોડી હોય તેને નાખે. એ લાગી ગયા વાતોમાં. માવો ભગત ઘડીક વાટ જોઈ, પણ ઓલા કઈ બંધ ન થયા. પછી માવો ભગતે સાંભળવાની વૃત્તિને હંકેલી લીધી. વિચારો તમે, સાંભળવાનું બંધ. અને ઓલા તો અડધો કલાક કલાક ગપ્પા માર્યા, પછી બાથરૂમ જવાનો ટાઈમ થયો બધાને. માવો ભગતને કીધું ગાડું ઊભું રાખો, પણ સાંભળે કોણ? ભાઈ ભોજો હાથ આઠ ફેરી કીધું, પણ માવો ભગત તો આંબળે બાંબળે કાંઈ ને એમને જીખ બોલાઈ ગયા છે ખુદી. અને પછી જયારે પાછા આવ્યા ત્યારે મહારાજ પૂછ્યું કેમ થયું? માવો ભગત, ભગત બહુ સારા છે, તમારે યારે મોકલ્યા હતા કાંઈ તકલીફ ન પડી ને? મહારાજ કે મહારાજ ભગત બહુ સારા પણ બેરા લાગે છે. મહારાજ કે કોણે કીધું બેરા છે? માવો ભગત તો બધું સાંભળે છે. મહારાજ ને કહે છે કે મહારાજ આઠ દહ દહ ફેરી અમે એને ગાડું ઊભું રાખવા માટે કીધું, પણ ઊભું જ ન રાખ્યું કે જીખ જ બોલાવી ગયા. મહારાજ કે બોલાવો માવો ભગત. માવ ભગત ને બોલાય ને કીધું, માવ ભગત આ સ્ત્રી ભક્તો કહે છે કે મેં હાથ આઠ દસ ફેરી મહારાજ અમને કહે છે કે માવ ભગત ને કીધું, પણ ગાડું ઊભું ન રાખ્યું, તેમ કેમ કર્યું? સ્ત્રી ભક્તો હેરાન થઈ ગયા. મહારાજ કે મહારાજ મને કાંઈ ખબર નથી કે કીધું હોય. ઓલા સ્ત્રી ભક્તો કે ખબર નથી, દહ દહ ફેરી કીધું તો ખબર નથી. અને માવ ભગત ને યાદ આવી ગયું. મહારાજ કે હા મહારાજ, એમાં મહારાજ ઘટના એવી ઘટી, એ બધા ગામની વાતો કરવા લાગી ગયા હતા, પછી મને એમાં રસ નહોતો એટલે મેં વૃત્તિ પાછી ખેંચી લીધી, એટલે સાંભળવાનું બંધ થઈ ગયું હતું. પછી કદાચ એને બૂમા બૂમ કર્યું તો મને ખબર નથી. અને ત્યારે સભામાં ખબર પડી કે ઓહો, માવ ભગતની કેટલી ઊંચી સ્થિતિ છે. ભગવાનના ભક્તો આપણે એટલી સ્થિતિ કદાચ ન પહોંચી શકીએ, વૃત્તિઓને પાછી વાળી શકીએ, પણ એ સ્થિતિ સુધી તો પહોંચી શકીએ ને કે ગામના ગપોટા સાંભળીએ નહીં ત્યાં સુધી પહોંચી શકીએ ને. માટે ભગવાનના ભક્તોએ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ પંચે વિષય ભગવાન સંબંધી કરવા પડે. નહીં તો મહારાજે પ્રથમના 18માં વચનામૃતમાં એક વાત બતાવી છે. શું બતાવી છે? મહારાજ કે અમે બહુ વિચાર કર્યો જીવ મુક્ત કેમ નથી થતો. શું કારણ બતાવ્યું? મહારાજ કે એના ઇન્દ્રિયો જે છે જગત સંબંધી વિષયને ગ્રહણ કરે છે માટે મુક્ત થતો નથી. એટલે આ વચનામૃત મુક્ત નહીં થવામાં કારણભૂત શું છે એનો પણ નિર્દેશ કરી રહ્યો છે. મારે તે પંચ વિષય જો જગત સંબંધી જ મનાશે ને એમાં જ હેત મનાશે તો મુક્ત થવાની આશા રાખતા નહીં. એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ પાંચે વિષય ભગવાન સંબંધી થાય તો મહારાજ કે હરિભગત સાચો રસિક ભગત જાણવો. તેમજ રૂપ પણ ભગવાનનું જોઈને પરમ આનંદ પામે ને બીજા રૂપને તો જેવો નરકનો ઢગલો તથા સડેલ કૂતરું તેવું જાણે રસિક ભગત સાચો. આવા વખાણ મહારાજ બે ચાર જણા કર્યા છે. એક તો મહારાજે ધરમકુંડના કુશળ કુરુબાઈના મહારાજ વખાણ કર્યા. મહારાજ કે કુશળ કુરુબાઈને જેવું દર્શન કરતા આવડે એવું કોઈને દર્શન કરતા ન આવડે. નખથી શિખા સુધી મારની મૂર્તિ હૃદયમાં ઉતારી લીધી, કોતરી લીધી એમ. અને મહારાજમાં અગાધ પ્રીતિબંધાણ. કેવી પ્રીતિબંધાણી? મહારાજ ત્યાંથી ચાલતા થયા. મહારાજને કહે છે કૃપાનાથ તમારા વિરહમાં દેહ નહીં ટકે. મહારાજ કે અમને ખબર છે પણ તમારું આયખું આવી રહ્યું છે. અને મહારાજ ત્યાંથી ધરમપુરથી ચાલતા થયા. ગઢપુર હજી પહોંચે ન પહોંચે ત્યાં તો પાછળથી પત્ર આવી ગયો, કુશળ કોરોબાએ મહારાજને વિરહમાં દેહ છોડી દીધો. કેવો પ્રેમ હશે એની, કેવી રીતે મહારાજના દર્શન કર્યા હશે. અને યાદ રાખજો, ભગવાનના દર્શન કરવામાં જેટલું મન લાગશે, જેટલું મન લાગશે એટલી જ ભગવાનમાં પ્રીતિ બંધાશે, એટલો જ ભગવાન પ્રત્યે અહોભાવ પ્રગટ થશે. સિદ્ધવલ્લભ રાજાને પણ મહારાજમાં અતિ પ્રીતિ બંધાણે મારે નક્ષિક મૂર્તિ નિરીખી. અને મહારાજ જ્યારે ચાલવાની તૈયારી કરીને ત્યારે મહારાજને હાથ જોડીને કે કૃપાનાથ અમને છોડી ન જાઓ, આ રાજ આખું આપને હવાલે કરી દઉં, મને છોડી ન જાઓ. મહારાજ કે બધી વાત સાચી, પણ અમારે તો હજી ગુજરાતની ધરતીને રંગવાની છે મારા કેસરિયા રંગથી, અને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિનો પીસો મારે પાવાના છે, માટે નહીં રોકાઈ શકીએ. પણ કૃપાના તમારે વિરહમાં દેહ નહીં ટકે અમને ખબર છે, પણ સાંભળો, અમારા વિરહમાં તમારો દેહ પડી જશે અને પછી તમારો જન્મ સત્સંગમાં બોટાદ નામના શહેરની અંદર ભગા શેઠને ઘેરે તમારો જન્મ થશે અને શિવલાલ શેઠ તમારું નામ થશે. અને દર્શન કરતા આવડ્યું કહેવાય, દર્શન કરવા કરતા આવડતું હતું પર્વતભાઈને, દર્શન કરતા આવડતું હતું કલ્યાણજીભાઈને, દર્શન કરતા આવડતું હતું મયારામ ભટ્ટને. સભામાં આવે ને સભામાં તો બહુ સાદા સિમ્પલ ભક્તો, એટલે બધાની પાછળ બેસે, બધાની પાછળ બેસે. પછી સભાની અંદર જેમ જેમ ભક્તો ઊભા થતા થતા જવા માંડે, એમ એમ સભામાં આગળ આવવા માંડે. સભામાં આગળ તો આવે પણ વૃત્તિ ન તૂટે. આગળ આવતા આવતા પેલી હરોળમાં આવી જાય ત્યારે મહારાજ એમ બોલે, સભામાં તો હજારો ભક્તો બેઠા હતા પણ અમારા દર્શન કેમ કરવા, એ તો આ ભક્તોને આવડે છે, તો પર્વતભાઈને આવડે છે, મયારામ ભટ્ટને આવડે છે, કલ્યાણ ભગતને આવડે છે. એટલે મહારાજે એમ કહે છે, એવી રીતે જે આશક્તિ સહિત દર્શન કરે એ રસિક ભક્ત સાચો કહેવાય. ભગવાનના ભક્તો ક્યારેક ક્યારેક આપણે સાંભળીએ ત્યારે મનમાં એમ થાય કે આપણને જે ભગવાન ઓળખાણેની ખબર જ નથી. હરિભગત થયા પછી પણ પર નારીના રૂપમાં ગાંડો થઈ જાતો હોય છે, પર નારીને જોવે અને એની સામે આંખ ઉછાળતો ફરતો હોય, રસ્તે ચાલ્યો જતો હોય તો અગાશી અટારીઓમાં દ્રષ્ટિ નાખતો જતો હોય, એને ભગવાન મળ્યા છે એની ખબર જ નથી. એમ ભગવાનના ભક્તના તો નેત્રો નીચા ઢાળેલા હોય, ભગવાનના ભક્તના નેત્રો નીચા ઢાળેલા હોય. યાદ કરો શિવલાલ શેઠનો ભવ્ય ઇતિહાસ, પોતાના ઘરની બહાર હવેલી આખી તૈયાર થઈ ગઈ, એક દાડો અચિંતા દ્રષ્ટિ પડી ને ત્યારે શિવલાલ શેઠ બોલે, ઓહો આ હવેલી કોને બનાવી અને કેદી બનાવી, વિચારણ કેટલા બધા નેત્રોને જીત્યા હશે. એમાં નેત્રો જીતાણા ત્યારે ભગવાન સ્વામિનારાયણના મોઢામાં શબ્દ નીકળે, દર્શન કરતા તો શિવલાલ શેઠને આવડે છે. અને ભગવાનના ભક્તો, આંખ અને કાન બેને જે નહીં જીતી શકે, લખવું હોય તે લખજો, કોઈ પણ હોય આંખ અને કાનને જે નહીં જીતી શકે એ ક્યારે ભગવાનનો એકાંતિક ભક્ત નહીં બની શકે. ગમે તેટલા નિયમો ધર્મનું પાલન કર્યા પછી આંખ અને કાન જેના જીતાણા નથી, જેને શ્રીંગાર રસની વાતો મીઠી લાગે છે, જેને આંખ પર રૂપને જોવાને માટે હડફું ભરે છે, એ ક્યારે એકાંતિક ભક્ત થઈ ન શકે. એકાંતિક ભક્ત જો થવું હોય તો ભગવાનના ભક્તને વિષય ભગવાન સંબંધી બનાવવા જ રહ્યા, બનાવવા જ પડે, તો જ ભગવાનનો એકાંતિક ભક્ત બની શકે. મહારાજ સરસ વાત બતાવે છે, મહારાજ કે ભગવાનનો જે ભક્ત છે એ અવશ્યમેવ અન્ય જે શબ્દ છે એમાંથી વૃત્તિને પાછી વાળી અને અમારા શબ્દમાં પ્રીતિ બાંધે, અન્ય શબ્દમાં જેવો આનંદ જણાય છે એવો જ અમારા શબ્દમાં આનંદ જણાય, માને અમારા શબ્દમાં આનંદ જણાય એવો જ્યાં સુધી પર શબ્દમાં આનંદ જણાય છે ત્યાં સુધી મહારાજ કે એ ખરો ભગત થયો જ નથી. અને મહારાજ કે અને તેવી જાતનો જે રસિક ભક્ત છે તે ખરો છે, અને જેમ શબ્દ તેમજ સ્પર્શ પણ એક ભગવાનનો જ ઈચ્છે, અને અન્ય સ્પર્શને તો કાળો નાગ તથા બળતો અગ્નિ તે જેવો જાણે ત્યારે રસિક ભગત સાચો. અન્ય સ્પર્શની પણ ઈચ્છા રાખીને ભગવાન ને ભગવાનના આચાર્ય મહારાજ સંતો ભક્તો એના સ્પર્શમાં જેને આનંદ મનાય ત્યારે મહારાજ કે ભક્ત સાચો ગણાય. અને મહારાજ બીજી પણ વાત બતાવે છે, મહારાજ કે અન્ય સ્પર્શને તો કાળો નાગ તથા બળતો અગ્નિ તે જેવો જાણે ત્યારે રસિક ભગત સાચો કહેવાય. કહો કેવી વાત બતાવી. એટલા માટે ભક્તો ભગવાન સ્વામિનારાયણ કેટલું અનુસંધાન રાખ્યું, સંતોને કે તમારે જાડા કપડાં પહેરો, એનો મતલબ શું થયો? જાડા કપડાં પહેરે તો સહજ જ ચામડીને બહુ ગમે નહીં, કારણ કે જાડું કપડું પહેરે એટલે ગરમી થાય, જાડું કપડું પહેરે એટલે શરીરમાં વાગે, એમ આ ધોત્યું નવે નવું તેમ રંગો ને ત્યારે તાડપત્રી પહેરીને એવું લાગે 15 દી મહિનો 2 મહિના તો. મહારાજ કે સારો સ્પર્શ પણ ભગવાનના ભક્તને યોગ્ય નથી, તેમજ રૂપ પણ ભગવાનનું જોઈને પરમ આનંદમાં આનંદ પામે, બીજા રૂપને તો જેવો નરકનો ઢગલો તથા સડેલ કૂતરું તેવું જાણે રસિક ભગત સાચો. રૂપ પણ મહારાજ કે બીજું અન્ય રૂપ તો સડેલ કૂતરા જેવું જયારે દેખાય ને ત્યારે ભગત ખરેખરો કહેવાય. તેમજ રસ પણ ભગવાનના મહાપ્રસાદનો હોય તેને કહીને પરમ આનંદ પામે, પણ બીજા જે નાના પ્રકારના રસ તેને સ્વાદે કરીને આનંદને ન પામે તે રસિક ભગત સાચો કહેવાય. આ વાત બધાથી કઠણ છે, રસવાળી વાત છે ને, એ બધાથી કઠણ છે. તમે જોજો, બાકીના ચાર વર્તમાન પડી શકશે, દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી અને વિભિચારને માર્ગે ન જવું, ચાર પડશે, પણ પાંચમું પાળવું, વટલવું ને વટલાવવું ને ભારે કઠણ છે. કારણ કે ઘડીએ ઘડીએનો પ્રસંગ થાય લો, અને એમાં શિયાળો આવે. અમારે એક ભગત છે સરદારમાં, હારા ભગત છે, રોજ કથામાં આવે છે, બોલો, સવારની રોજ કથામાં આવે, અને સવારમાં 4:30 વાગે મંદિર પગી જાય. ભગવાનની ખરેખરી ભક્તિ કરે, પણ અમે એને 6 મહિનેથી મથીએ છીએ કે લગ્નનું ખાવાનું બંધ કરો અને માથું ધોણા સમ, એ વાત રહેવા દો, કે બીજું તમે જે કહો એ કરીએ, પણ લગ્નમાં ખાવાનું બંધ થાય નહીં, કેટલું કઠણ હોય છે. અને તમને બહારનું હોટલનું કોણ ખવડાવે છે? ભૂખ ખવડાવે છે? કોણ ખવડાવે છે? જીભ, ભૂખ નહીં. તમે હોટલમાં ન ખાવ તો હું ઘરવાળાને તમને રસોઈ બનાવી દઈએ, પણ ઘરના ટેસ્ટ કરતાં ઓલો ટેસ્ટ મીઠો લાગે છે, જેથી કરીને છૂટી શકતો નથી. પણ લખવું હોય ત્યાં લખજો, અક્ષરધામમાં જાઓ છો તો એક દાડો છોડવું પડશે, છોડવું પડશે ને છોડવું જ પડશે. જીભ જ્યાં સુધી ચટાકા બોલાવતી રહેશે ત્યાં સુધી અંતકરણને પવિત્ર થવાની ક્યારે આશા નહીં રાખશો. ભલા માણસો હોટલવાળાએ કેવા ભાવથી બનાવ્યું હોય, એમાં હવે તો ઓલું કેટરિંગ આપે, શું કે લગ્નમાં કેટરિંગ કે ને, હવે એમાં પાછા માણસો તમે જોજો ખરા, ભાળો ખાવાનો મન ન થયો હોય કહો, કારણ કે હલકા મલકા માણસોને ગોત્યા, હા ઉતરતી જાતિને ગોત્યા, સસ્તા મળે ને થોડા, એ કોઈક 15 દિવસે નાય, કોકને વળી કંટાળો તો મહિને નાય, એમાં 6 મહિના વાળો જડે ખરો ગોતો હોય તો. હવે એ રસોઈના બનાવનારા ને એ રસોઈના પીરસનારા, અને પછી આપણે ખાય ને પછી સંકલ્પ કરીએ કે આપણને ભગવાનનો ખૂબ હેત થાય, કે થાય કોજી થાય કોઈ દાડો. માટે ભગવાનના ભક્તો અંતસ્કરણને પવિત્ર કરવું હોય તો, બાકી જેને આડેધડ જિંદગી જીવે જ જાય છે ને, ઘણા બધા જન્મ લીધા છે ને હજી લેવા છે, એને માટે તો બધા દોર છૂટા છે, પણ છેલ્લો જન્મ જેને કરવો હોય એને રસના ઇન્દ્રિયને જીતવી પડે. ને યાદ રાખો, મહારાજનો પોતાનો મત એવો છે, મધ્યના 16માં વચનામૃતમાં મહારાજ કહે, મહારાજ કે સર્વ ઇન્દ્રિયોમાં પણ રસના ઇન્દ્રિય જીતવી એ બધાથી કઠણ કામ છે. માટે જે જે સ્વાદુ પદાર્થોને મેળાવીને જમવું, લો એના 8માં વચનામૃતમાં મહારાજ એમ કે સર્વ ઇન્દ્રિયો એક ઇન્દ્રિય જીતા જીતા જેવી કહે છે, તો કે રસના એક જીતાય તો બધી જીતાઈ જાય. શિક્ષાપત્રી પણ મહારાજ એમ કે સર્વ ઇન્દ્રિયાણી જીયાની રસના તું વિશેષતા, બધી જીતવી રસનાને તો વિશેષ કરીને જીતવી. હજી હરિભગત કહેવા હતા, અને કપાળમાં તિલક ચાંદલો હોય ને તો હોટલમાં આટા મારતા બંધ થતા નથી. હવે એને એકાંતિકપણાની વાત ક્યાં કરવી કહો, એમાં રસોડા એટલે જ 2-3 રાખવા પડે છે. તમને ખબર, બહારનું પાણી ન પીવા ભગવાનના ભક્તો માટે એવું જ બનાવવું પડે બધું. જોકે બધાનું પવિત્ર બધું બને, પણ વર્ણાશ્રમ શીખે બધા ધર્મનું પાલન કરતા, એક એક ભગવાનના ભક્તો એવું જ કરજો. હું તો કહું એક રસોડું આપણું થઈ જાય એવું જ કરવું, એવો પ્રયાસ કરજો. અને ક્યાં સુધી આ હબડકા લીધે રાખશો જગતના, કેટલા જન્મ એ જ કર્યું છે કહો. અવેડાના પાણી જેવો તો કદડો હોય, ઓલી હું કે હમણાં મેં પૂછ્યું એક જણાને, એમ કે એક પધરામ જતા ઓલી પૂરીમાં કાંક નાખતો હતો રગડો, મેં કીધું આ શું છે, આ 1.5 કિલો પાણી આમાં ક્યાં નાખે, મને કે સ્વામી તો પાણી પૂરી છે કે, મેં કીધું આવો કદડો ખાય. તમારા મનમાં થશે સ્વામી અત્યારે વાતો કરે, હરામ જો કોઈ દિન જ ચાખ્યું આવો કદડો, મેં કીધું આ ગળા હેઠે શે ઉતરી, કે એ તો કોડે કોડે ખાય, મને કી એ તો ખાય સ્વામી, કેટલાય તિલક ચંદલા વાળા હોય તેને ખાય છે કે. મેં કીધું એટલે જ આપણે કથા કરી કેટલી મહેનત કરી તો ફળ સફળ નથી થતી, કારણ કે આ કદડો જીવમાં ઉતરી ગયો હોય, આ પેટમાં નથી ઉતરતો, યાદ રાખજો જીવમાં ઉતરી જાય. શું થાય છે? જીવમાં ઉતરી જાય, પેટમાં ઉતરો તો નીકળી જાત, પણ જીવમાં ઉતરી જાય છે, જેને કારણે મોક્ષમાં જબરું વિઘન કરે છે. માટે ભગવાનના ભક્તો જેને મુક્ત થવું હોય, અને ભક્તો શિબિર તો મુક્ત થવા માટે છે, શિબિરમાં આવી વાત ન થાય ક્યારે થાય કોજી. અને શિબિરમાં જે ન મૂકે યાદ રાખજો, શિબિરમાં જેના જીવનમાં સુધારો ન આવે એની કોણનું અમે સ્ટેમ્પના પેપરમાં લખી આપીએ, જિંદગીમાં ક્યારેય સુધારો ન આવે, શિબિરમાં ન બદલે એ પછી ક્યાં બદલવાનો હતો. માટે ભગવાનના ભક્તો શિબિર જયારે ભરવા આવ્યા છીએ ત્યારે નક્કી લિંગટ ગાંઠો વાળજો, કે આજ સુધી તો બહુ કદરો એવો ખાધો ને પીધો, પણ હવે પછી એ વાત નહીં બની શકે. આવી સ્થિતિ જયારે નિર્માણ થશે ત્યારે ભગવાન શ્રી હરિ કે અમે રાજી થશું. મહારાજ કે જગતનો કદડો અમારો પ્રસાદ બેને હરખો જ માનતો, અને ભગત કેમ કેવો, હવે અમારો પ્રસાદ આમ તો કોડે કોડે ખાઈને વખાણ કરતો જાય, બહુ સારો પ્રસાદ, બહુ સારો પ્રસાદ, અને પાછો કદળો પીતો પીતો કે બહુ મીઠી છે, બહુ મીઠી છે. મારે કે ભગત કેમ કહેવો? એ ભગત છે જ નહીં. શ્રીજી મહારાજ કે ભગત જાણવો જ નહીં. તેમજ ભગવાનને ચડે એવા જે તુલસી પુષ્પના હાર તથા નાના પ્રકારની સુગંધ યુક્ત એવા અત્તર ચંદનના દેખ તેની સુગંધીને ગ્રહણ કરીને પરમ આનંદ પામે, પણ કોઈ અન્ય વિષય જીવે દેહ અત્તર ચંદનાદિક ચર્ચ્યા હોય અથવા પુષ્પના હાર પહેર્યા હોય તેના સુગંધને પામીને રાજી ન થાય, એવી રીતે પંચ વિષય ભગવાન સંબંધી હોય તેને વિશે અતિશય પ્રીતિવાન થાય, અને જગત સંબંધી જે પંચ વિષય તેની વિશે અતિશય અભાવયુક્ત વર્તે તે રસિક ભગત સાચો છે. પાંચમો વિષય મારે લઈ લીધો, ગંધ. મારે કે ભગવાનના ભક્તને તો ભગવાનને ચડ્યું એ જ પુષ્પ ગમે, ભગવાનને પ્રસાદી બોત અત્તર ગમે, ભગવાન સિવાયની વસ્તુ એને પ્રિય ન હોય. ઘણા ઘણા તો પાછા સાધુપા આવે ને ત્યારે બબે ત્રણ ત્રણ ફુવારા મારી મારીને આવે, ખબરદાર કોઈ કોઈ પણ સાધુપા ગયા છો તો એવા સાધુ, એને સાધુની વાત ગમતી જ નથી હોતી, કારણ કે જગતનો ગંધ મનને ફેરવી નાખે. મહારાજ પ્રથમ 18માં વચનામૃતમાં કીધું, જગતનો ગંધ લીલાગર ભાંગના જેવો છે. ક્યારેય પણ જગતનો ગંધ ભગવાનના ભક્તને હોય નહીં. માનો કે તમે ન રહી શકો, તમારે હાલેમ જ નથી, તો પ્રથમ ઠાકોરજીનું પ્રસાદીનું કરીને પછી સ્વીકારજો. જો કે શ્રેષ્ઠ પદાર્થ છોડવામાં જ મજા છે, પણ ન છોડી શક્યા તો તમે ઠાકોરજીને પૂંબડું પ્રસાદીનું કરીને પછી લગાડજો. જો કે સાધુને મારે પ્રસાદીને પૂંબડાઈની ના પાડી દીધી, મારે કે પ્રસાદીનું અત્તર પણ સાધુ ન જોઈએ. મહારાજ કે આટલું જ નહીં, પાન બેડ્યું પણ ભગવાનની પ્રસાદીનું હોય તો એ સાધુ ખાય નહીં, જો ખાય તો એક નકરડો ઉપવાસ કરે. ભગવાનને પ્રસાદી કરીને એનો હાર જો પહેરે તો એક નકરડો ઉપવાસ કરે. ભગવાનના ભક્તો, જગત સંબંધી જે ગંધ છે એ જીવનો મોક્ષ બગાડનાર છે, ભગવાન સંબંધી ગંધ એ જીવનો મોક્ષ કરનાર છે. પણ આપણી નાસિકા ઇન્દ્રિયને જગતના વિષય બહુ ગમે છે એટલે એ બાજુ ખેંચાય છે. મહારાજ કે ભગવાનના ભક્તને ભગવાનનો, ભગવાનના સંત કે ભગવાનના ભક્તના શરીરનો જે સુગંધ એ ગમે, બોલો. અરે દુર્ગંધ હોય તો સુગંધ છે, બોલો, સુગંધ હોય તો દુર્ગંધ છે. પહેલી વાત પ્રસિદ્ધ છે ને, ગુણાતીતાનંદ સ્વામી વારે વારે કલ્યાણ ભગતના બહુ વખાણ કરતા, કલ્યાણ ભગત એટલે કલ્યાણ ભગત, અમારો કલ્યાણ તો કલ્યાણ છે, એવો બીજો થઈ ન હગે. સ્વામી બહુ જયારે વખાણ કરતા હતા ને એમાં એક વાર ગુણાતીતાનંદ સ્વામીને બધા દરબારો બધા જુનાગઢની અંદર સભા ભરીને બેઠા હતા, અને એની અંદર કલ્યાણભાઈ આવ્યા, પણ સમય તાત્કાલિક બોલાવેલા એટલે કપડાં બદલાવવાનો ટાઈમ નહીં રહેલો, થોડાક કપડાં ખેતીનું કામ કરે એટલે થોડાક ગંદા તો હોય. સભાની અંદર આવ્યા એટલે સ્વામી કીધું, આ રહ્યા લો કલ્યાણ, આ મારા કલ્યાણ ભગત આવ્યા. પણ શરીરમાં કપડામાં થોડી દુર્ગંધ આવતી હતી એટલે દરબારો બધા નાક ઊંચા નીચા મેળ્યા કરવા. પણ સ્વામી તો સમર્થ સાધુ, વાતને પામી ગયા. સ્વામીના મોઢામાં શબ્દ નીકળ્યા, શું ઊંચા નીચાનો સ્કોરા કરો? તમને કલ્યાણ ભગતના જીવની હામે દ્રષ્ટિ ન ગઈ, એના કપડાં તમને દેખાય છે, એની ગંધ તમને દેખાય છે. સાંભળો દરબારો, આ કલ્યાણ ભગતના કપડાના ગંધનો વાયરો જેને અડશે ને મુક્ત થઈ જાય, અને તમારા જીવમાંથી જીવ વાસનાની ગંધ નથી ગઈ. આ કલ્યાણ ભગતના કપડાની ગંધનો વાયરો તમારા જીવને જ્યારે અડશે ને ત્યારે તમે નિર્વાસનિક થશો, એવા કલ્યાણ ભગત છે. માટે કહું છું ભક્તજનો, ભગવાનના ભક્તો પંચ વિષય ભગવાન સંબંધી જ કરે. ભગવાનનો ભક્ત યાદ રાખજો, હાબુથી નાવન ટેવ બહુ પડી છે ને, હાબુની અંદર પણ શરબી આવે. ભગવાનનો ભગત જગતમાં પેલા ગંધવાળા બધા હાબુ આવે ને, હાબુય ન વાપરે, હારા હારા ભક્તો નથી વાપરતા, એ હાબુય ન વાપરી શકે, કારણ કે આખીર તો આ ચામડાને આ શરીરને સારું લગાડવું છે ને. અને યાદ રાખજો, રજોગુણ જીવનમાં જ્યાં સુધી વર્તતો હશે ત્યાં સુધી એને ભગવાનમાં પ્રીતિ નહીં થાય. રજોગુણી વ્યક્તિ ક્યારે પણ પ્રભુને હૃદયમાં ઉતારી નહીં શકે. આજ કદાચ તમે શરીરમાં અઠવાડિયે 10 દાડે 15 દાડે તમારું માથું ક્યારે ખજવાળમાં આવતું હોય, દોન તો પેલો હાદો હાબો આવે ને કપડાં દોન, એ જો કાંઈ થતું નથી. ઘણા એમ માને કે એમાંથી ચામડી રોગ થાય, ભલામણા થતા હોય 20-20 વર્ષ થઈ ગયા અમને ન થયા હોય, કોઈ કાંઈ રોગ થતા નથી, મનના બધા રોગો છે. ભગવાનનો ભક્ત એવો સુગંધિમાન જગતનો સાબુય ન વાપરી શકે, કારણ કે એનો બધો નિષેધ એટલા માટે, એક તો અપવિત્ર છે ને એવી ગંધથી મન વિકારને પામે છે. જો કે વાત સામાન્ય વ્યક્તિ નહીં સમજાય, એ પથ પકડશે પછી ખબર પડશે. તમે વૃત્તિ અંતરવૃત્તિ કરીને ભજન કરવા લાગશો ને પછી ખબર પડશે આ બધું વિઘ્નરૂપ છે. આમ ડોળાયેલા પાણીની અંદર પાણો નાખો તોય, ભલે ન નાખો તોય, ભલે એમાં કાંઈ ન દેખાય, પણ તાજું તેલ જેવું પાણી હોય ને એમાં પથ્થર નાખો ને તો દેખાય કે આમાં એક પથ્થર પીડ્યો છે. એમ અંતઃકરણ તાજુ તિલ જેવું થશે ને પછી આ બધા અયોગ્ય આહાર દેખાશે કે આટલી જગ્યાએ અયોગ્ય આહાર, બોલવામાં ફેર પડ્યો હશે, જોવામાં ફેર પડ્યો હશે, સાંભળવામાં ફેર પડ્યો હશે, સ્પર્શમાં ફેર પડ્યો હશે, ગંધમાં ફેર પડ્યો હશે, અંતઃકરણ તરત થડકારો મારીને કહેશે કાંઈક ફેર પડ્યો એમ. બાકી જે ગાડીને તમે કેરોસીન નાખો તો હાલતી હોય, ડીઝલ નાખો તો હાલતી હોય, પોહાઈ નાખો તો બડબડિત કરતી હાલી જતી હોય, હવે એમાં શું ખબર પડે ડીઝલ સારું છે કે નબળું છે? હે, પણ 10-15-20 લાખની ગાડી ઉતારી હોય અને એમાં જરા કે કાંઈ 19 હાલે એમનો, એમાં ડીઝલમાં ફેર પડે ને તરત ખબર પડે કે આમાં કાંઈક ડીઝલમાં ફેરફાર થઈ ગયો. એમાં આપણે ગાડીઓ સાવ ઠોઠિયું થઈ ગયું હોય પછી આપણે કહીએ ના અમે તો લગ્નનું ખાઈને તો અમને તો એમ જ થાય છે કે મંદિરની આ અંદર આવીને રસોઈ જીમી તો એમ જ થાય, એમ જ થાય ને, કારણ કે હવે ગડબડવાળી ગાડી થઈ ગઈ છે. માટે ભગવાનના ભક્તો બહુ જ આહારને શુદ્ધ કરવાની જરૂર છે. મહારાજ અહીંયા બતાવે છે પંચવિષયનો આહાર જે શુદ્ધ કરે છે એ જ રસિક ભગત સાચો છે. અને જગત સંબંધી જે પંચવિષય તેને વિશે અતિશય અભાવયુક્ત વર્તે તે રસિક ભક્ત સાચો છે. અને રસિક ભગત થઈને જેમ ભગવાન સંબંધી વિષયને યોગ્ય કરીને આનંદ પામે છે તેમજ અન્ય સંબંધી જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ તેને યોગ્ય કરીને આનંદ પામે છે તો એ ખોટો રસિક ભગત છે, ખોટો રસિક ભગત છે. જગતના શબ્દ અને ભગવાન સંબંધી શબ્દ આ કથા સાંભળવામાં ડોલી ઉઠો અને પાસે ગેરેજન ટીવીના આગળ બેહીને ફિલ્મ જોવામાં ડોલી ઉઠો તો રસિક ભગત ખોટા છીએ, સમજાય? અહીંયા સંતો અને હરિભક્તો બધા જાતે દાખલો કરી રસોઈ બનાવે છે અને જમતા જમતા ડોલી ઉઠાય અને પાછું ઘેરે જાય ને ક્યાંક આમંત્રણ મળે લગ્નમાં પોગી જાય અને ખાઈ લો ડોલી ઉઠાય તો અમજુ રસિક ભગત સાચા છીએ, બરાબર ને? રસિક ભગત ખોટા છીએ, પોતે તપાસ કરી. કેમ છે, જેમ ભગવાનને વિશે આનંદને પામ્યો તેમજ વિષયને વિશે પણ આનંદ પામ્યો, માટે એવા રસિકપણાને અને ઉપાસનાને ખોટી કરી નાખવી. કાજે ભગવાન તો કાંઈ ખોટા નથી પણ એનો ભાવ ખોટો છે. ભગવાનને ખોટા નથી, ભગવાન સંબંધી પદાર્થે ખોટા નથી. ભગવાને સાચા છે અને ભગવાન સંબંધી પદાર્થનો જો સ્વીકાર કરે તો એનાથી મળતી ફળશ્રુતિ સાચી છે. પણ મહારાજ કે જગતની અંદર પ્રીતિ કરે છે, જગત સંબંધી પદાર્થની અંદર પ્રીતિ કરે છે, તે ભગત બે રીતે ખોટો છે. અને જેવા અન્ય પદાર્થને જાણ્યા તેવા જ ભગવાનને પણ જાણ્યા, માટે એની ભક્તિ અને એનું રસિકપણું તે ખોટું કહ્યું. હવે જેમ સ્થૂળ દેહને જાગ્રત અવસ્થામાં પંચ વિષયનો વિવેક કહ્યો તેમજ સૂક્ષ્મ દેહ અને સ્વપ્ન અવસ્થા તેની વિશે સૂક્ષ્મ પંચ વિષય છે. તે સ્વપ્નમાં જ્યારે ભગવાનની મૂર્તિને દેખીને તે ભગવાન સંબંધિત શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એણે કરીને જેવો આનંદ પમાય તેવો જો અન્ય પંચ વિષયને દેખીને સ્વપ્નમાં આનંદ પમાય તો તે ભગતનું રસિકપણું ખોટું છે. અને સ્વપ્નમાં કેવળ ભગવાન સંબંધી કરીને જ આનંદ પામતો હોય અને અન્ય વિષયને વિશે ઉલટા અન્ય પેઠે અભાવ રહેતો હોય તો એ રસિક ભગત સાચો છે. એક સ્ટેપ પૂરો કરીને મારે બીજા સ્ટેપ ઉપર ગયા. આ સ્ટેપ તો બધાને લાગુ નથી પડતો, કોને કોને લાગુ પડે? જેણે સ્થૂળ દેહ કરીને પંચ વિષયને ભગવાન સંબંધી કરી નાખ્યા છે એને લાગુ પડે. સ્થૂળ દેહ કરીને ગમે એ ખાવું, ગમે એ પીવું, ગમે એ જવું એમ હાલતું હોય, હવે એને સ્વપ્નમાં આવે તો એ ગાંડો થઈ જાય ને. પણ સ્થૂળ દેહ કરીને ક્યારે અયોગ્ય આહાર ન કરતો હોય પણ સ્વપ્નમાં સ્વીકારી લેતો હોય, દેહ કરીને દાખલા તરીકે કોઈની એક પાય ન લે પણ સ્વપ્ન આવે ને પાડોશીના ખેતરમાં ચીબડું પાકેલું ભાળી જાય અને મન લલચાય સ્વપ્નમાં જાગ્રતમાં નહીં, અને એ ચીબડામાં જ એ ખેતરમાં જઈને ચીબડું જો ઉઠાડી આવીએ તો રસિક ભગત આપણે ખોટા છીએ, સમજાય? સ્વપ્નમાં કોકનું ચીબડું લઈ આવી તો ખોટા, તો જાગ્રતમાં કોકના દોડા મરડી આવીએ એને તો કઈ કક્ષામાં લેવું એ જ સમજાય વાત નથી. મારા કે સ્વપ્નમાં પણ એવા ભગવાનના ભક્તો હોય કે સ્વપ્નની અંદર પણ વિષયનો ત્યાગ રાખે. અરે સ્વપ્નની અંદર કદાચ કોઈના રૂપિયા જડાવે તો તરત વિચાર કરે આ મારથી ન લેવાય, મારા ભગવાનની આજ્ઞા છે, પડી વસ્તુ કોઈની હાથનો જાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા આવની પર, આ મારું નથી, આ પરાયું છે, આને મારે ન સ્વીકારાય. સ્વપ્નમાં આવી સ્થિતિ થાય પણ પ્રથમ જાગ્રત અવસ્થામાં દઢીકરણ કરવું પડે. જાગ્રત અવસ્થાનું દઢીકરણ એનું પરિણામ સ્વપ્ન અવસ્થા છે. થઈ શકે છે, યાદ રાખ, થઈ શકે છે. જો ન થતો હોય તો મહારાજે મધ્યના 63માં વચનામૃતમાં વાત લખી ન લખત, મહારાજ કે જેનો જીવ અતિશય બળને પામ્યો હોય, કેવો શબ્દ મૂક્યો, જેનો જીવ અતિશય બળને પામ્યો હોય એને તો પછી ઊંડું સ્વપ્ન ન આવે, એને તો જાગ્રત અવસ્થામાં જેવી સ્થિતિ એવી સ્વપ્ન અવસ્થામાં પણ વર્તે ને ભૂંડું સ્વપ્ન ન આવે. એટલે ભગવાનના ભક્તો જાગ્રત અવસ્થામાં વ્યવસ્થિત વર્તતો હોવા છતાં સ્વપ્ન અવસ્થામાં બેલેન્સ ચુકાઈ જાય ત્યારે સમજવું હજુ મારે દઢીકરણ કરવાની જરૂરિયાત છે. સ્વપ્નમાં ગ્રહણ કરે છે તો ક્યારેક જો સાવધાન નહીં બને જાગ્રતમાં ગ્રહણ કરી લેશે. માટે જાગ્રતનું પરિણામ સ્વપ્ન અવસ્થા છે. ખરો ભગત તો ત્યારે કહેવાય મહારાજ કે જાગ્રતમાં તો ગ્રહણ ન કરે, સ્વપ્નમાં ગ્રહણ ન કરે, નતર મહારાજ કે સ્વપ્નમાં ભગવાન દેખાય રાજી રાજી થઈ જાય. પણ મહારાજ કે સ્વપ્નમાં પાછું કાંઈક જગતનું સુખ મળી જાય, એમ થઈ ગયું કે મોટો બંગલો મળ્યો ને મને મોટી લોટરી લાગી 2 કરોડ રૂપિયાની રાજીના રેડ થઈ જાય, ત્યારે સમજવું કે આપણે રસિક ભગત હજી ખોટા છીએ. કેટલી ઊંચી વાત મહારાજ બતાવી રહ્યા છો. અને એમને એમ જાણતો હો તો જે ભગવાન સ્વપ્નમાં દેખાય તે તો સાચા છે, પણ એ ભક્તને તો જેવો ભગવાનમાં પ્રેમ તેવો અન્ય વિષયમાં પ્રેમ છે, માટે એની સમજણ ખોટી છે. અને એક ભગવાનના સ્વરૂપમાં લોભાઈ રહે ને બીજા વિષયમાં ન લોભાય તે સમજણ સાચી છે. અને જ્યારે કેવળ ભગવાનનું ચિંતવન રહે છે ત્યારે ચિંતવન કરતાં કરતાં શૂન્ય ભાવને પામી જાય છે. મહારાજ કે ફક્ત ભગવાનનું ચિંતવન કરે, જગતમાંથી જ્યારે ઉખડે ચિંતવન કરતાં કરતાં શૂન્યપણાને પામી જાય છે. માને ભગવાનનો ભક્ત પછી શૂન્ય અવસ્થા એટલે હરખ શોક થકી પર થઈ જાય છે. ભજન કરતા કરતા ભક્તની સ્થિતિ એવી નિર્માણ થાય. મહારાજે મધ્યના 23માં વચનામૃતમાં કીધું મહારાજ કે ભાઈ સારા વિષયને જોઈ અંતર ટાઢું ન થાય, નબળા વિષયને જોઈને અંતર તપી ન જાય. એ તો આપણે શિબિરમાં આવે એટલે એનો ખબર પડે. હારા હારા હરિભક્તો યાત્રામાં જોડાય ને ત્યારે ભગતની ખરી કસોટી થાય. આજ કરેલું શાક પાછું પરમ દિવસે જો આવે ને તો લાલ પીળા થઈ જાય. સ્વામીજી તો પમદી કર્યું તો એમ ત્યાં આજ પાછું કેમ તપી જવાનું, આજ વિષયમાંથી મન ઉખડાણું નથી. મહારાજ કે ટાઢું ઊંડું ન થાય, સારા વિષયને જોઈને આનંદ ન થાય, નબળા વિષયને જોઈને તપી ન જવાય, ત્યારે એને ભાગવત સંત જાણવા. અને ભક્તો એ શૂન્ય ભાવ છે, સંભાવ જ્યારે થઈ જાય છે અને એવો ભક્ત પછી સદૈવને માટે આનંદમાં સદૈવને માટે મોજમાં વર્તે. દેહે કરીને વાત યાદ રાખજો, દેહે કરીને એને અનુભવાય છે પણ હરખશોકને પામતો નથી. સ્વામી વાત તમે લખ્યું ને, સ્વામી કે એક ગામમાં એક ભગતના આગ્રહને માન આપીને પછી મેં સાકરના 2 ગાંગડી મોઢા મૂકી પણ અમને તો રાખ જેવી લાગી. તે શું સ્વામીને રાખ મનાણી છે, ગળી નહીં દેખાણી હોય, એ ગળપણ તો ગળપણ જ અનુભવાય પણ એમાં માલ મનાણો નહીં, એમાં મન ખેંચાણું નહીં. તે જગતના જીવને ભગવાનના ભક્તમાં આટલો જ ફરક છે. જગતનો જીવે તે બધી ક્રિયા કરે, ભગવાનનો ભક્તે બધી ક્રિયા કરે છે, પણ ભગવાનનો ભક્ત અનાશક્ત ભાવથી ક્રિયાની અંદર જોડાતો હોય છે, એમાં લેશ માત્ર આશક્તિ હોતી નથી. પ્રાપ્તિ થાય તો હરી ઈચ્છા, ન પ્રાપ્ત થાય તોય હરી ઈચ્છા. મહારાજ કે શૂન્ય ભાવ પામેલો ભક્ત કહેવામાં આવે છે. અને ભગવાનની અંદર જોડાતા જોડાતા ભક્તને આવી શૂન્ય ભાવ સ્થિતિ પ્રાપ્ત થાય છે. ત્યારે ભક્તને ભગવાનની મૂર્તિ વિના પિન બ્રહ્માંડ કાંઈ ભાસતો નથી. પછી ભગવાન સિવાય પિન બ્રહ્માંડમાં ક્યાંય પ્રીતિ બંધાતી નથી. પછી એવી શૂન્યને વિશે ભગવાનની મૂર્તિને જોતા જોતા પ્રકાશ થઈ આવે છે. આવી સંભાવના જેને પ્રાપ્ત થાય એવો ભગવાનનો ભક્ત પછી ધ્યાન આદિ જ્યારે કરે છે ત્યારે ધ્યાન કરતા કરતા ભજન કરતા કરતા એને હૃદયમાં પ્રકાશ થઈ આવે છે. શૂન્ય સ્થિતિ નથી પ્રાપ્ત થઈ, ત્યાં સુધી ભજન કરવા બેસે પણ મન પાછું ક્યાંયનું ક્યાંય જતું રહે, જેથી કરીને સ્થિતિ પ્રાપ્ત થઈ શકતી નથી. અંતે પ્રકાશમાં ભગવાનની મૂર્તિ દેખાય છે. માટે એવી રીતે કેવળ ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ હોય એ પતિવ્રતાની ભક્તિ છે. અને અમે પણ જ્યારે તમે ઋષિ કીર્તન ગાવો છો ત્યારે આંખો મીચીને વિચારીએ છીએ, તે આવો જ વિચાર કરીએ છીએ. અને અમારો વિચાર થોડો જ છે પણ ભગવાન વિના તે વિચારમાં બીજું કાંઈ ટકી શકતું નથી. મહારાજ કે તમે કીર્તન બોલો ને ત્યારે અમે આવો જ વિચાર કરીએ. કેવો વિચાર કરીએ છીએ, ભક્ત માયામાંથી કેમ ઉખડે ને અમારામાં કેમ જોડાય. મહારાજ કે અમારો વિચાર થોડો જ છે, પણ ભગવાન વિના આ તે વિચાર બીજું કાંઈ ટકી શકતું નથી. માને મહારાજ એમ કહી રહ્યા છે, મારે એકાંતિક જે સંતોક ભક્તો છે એની કદાચ લોકની અંદર યશ કીર્તિ હોય કે ન હોય, અરે એની પાસે બુદ્ધિ હોય કે ન હોય, પણ એનો વિચાર આ જ હોય છે. ભલે એને જાજી બુદ્ધિ ન પગતી હોય, પણ એનો વિચાર આ હોય છે કે ભગવાન છે, વિચારમાં બીજું કાંઈ ટકવા પામી શકતું નથી. અને ભગવાનના સ્વરૂપમાં જ રસિક પ્રીતિ છે, તેમાં જો કોઈ વિષય આડો આવે તો તેનું માથું ઉડી જાય એવો મારો બળવાન વિચાર છે. અને તમે જેમ કીર્તન જોડી રાખો છો તેમ અમે પણ આ વાત કરી એટલું એ કીર્તન જોડી રાખ્યું છે. તે તમારે આગળ કહ્યું એમ શ્રીજી મહારાજ પોતાનું મિસ લઈને પોતાના ભક્તને અર્થે વાત કરી દેખાડી. મહારાજ કે અમારા ખરેખર આજે એકાંતિક સંત કે ભક્ત છે એને અમારા છે બીજો વિચાર જો વચ્ચે આવવા જાય તેનું માથું ઉડાવી દે, માને એ ઘાટ કે સંકલ્પને તુરંત ટાળી નાખે, ફરીવાર થવા ન પામે. મહારાજે આ જ વાત પ્રથમનો 44માં પણ બતાવી કે અમારી સાથે અતિશય જેને પ્રીતિ બંધાયો પ્રેમી જે ભક્ત છે એને ભગવાનની મૂર્તિને સંભાળવા જાતા કોઈ પંચ વિષય જો આડા વચ્ચે આવે તો એને કેવું દુઃખ થાય, તો કે કોઈ બળબળતો ડામ છાતીમ દઈને જેટલી વેદના થાય એટલે એનું દુઃખ ઊભું થાય છે. અને પંચામૃત ભોજન કરતો ને એમાં કોઈ ખોબો ભરીને ધૂળ નાખે ને વશમું લાગે, વશમું લાગે છે. મહારાજ કે એવા ભક્તની પાસે પછી બીજો સંકલ્પ આવી શકતો નથી. અને મહારાજ આ જ વાત અંત્યના 15માં પણ મહારાજ બતાવે છે. મહારાજ કે અંત શત્રુની સાથે જે વેર બાંધે છે એનો પોસાય તેવો સ્વભાવ હોય તો પણ સાફ થઈ જાય છે, એ સ્વભાવ રહેવા પામતો નથી. એનો મતલબ એવો થાય જે કાંઈ જીવનની અંદર કચાશ રહે છે આપણી ભૂલને અવલંબન કરીને રહે છે, આપણે રાખવી છે માટે રહે છે. બાકી ખરાબ ભક્ત જો થાય તો એક પણ કચાશ રહેવા પામે નહીં, એકાંતિક ભક્ત થઈ સાચા રસિક ભક્ત બની ભગવાન સુધી પહોંચી શકાય છે. ઇતિ વચનામૃતમ પ્રથમ પ્રકરણનું 26મું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજની.